ஞானம், நமோ சித்தாணம், நமோ ஆயரியாணம், நமோ வஜ்ஜாயாணம், நமோ லோயே சவ்வ சாமணம், ஐசோ பஞ்ச நமுக்காரோ சவ்வ பாவ பிரணாசனோ மங்களாணம் ச சவ்வேசிம் படமம் ஹவை மங்களம். ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமசிவாய, ஜெய் சச்சிதானந்த். தாதா பகவான் கதித் அட்ஜஸ்ட் எவ்ரிவேர் சங்கலன் டாக்டர் நிருபே நவீன். தாதா பகவான் கோண் ஜூன் 1958 ஏ சமய சாஞ்சனோ 6:01 வாகியானோ சமய ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 પર રેલવેના બાંકડા પર બેઠેલા અંબાલાલ મુરજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મળતા દાદા ભગવાન સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય એક કલાકમાં વિશ્વ દર્શન લાદ્યું. આપણે કોણ, ભગવાન કોણ, જગત કોણ ચલાવે છે, કર્મ શું, મુક્તિ શું ઇત્યાદિ જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મુરજીભાઈ પટેલ, ચરોતરના ભાદરણ ગામના પાટીદાર, કન્ટ્રાક્ટનો ધંધો કરનાર છતાં પૂર્ણ વિતરાગ પુરુષ. એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર 2 કલાકમાં અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતા એમના અદ્ભુત સિદ્ધ થયેલા જ્ઞાન પ્રયોગથી એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો, અને ક્રમ એટલે પગથિયે પગથિયે ક્રમે ક્રમે ઊંચે ચડવાનો. અક્રમ એટલે લિફ્ટ માર્ગ, શોર્ટકટ. તેઓ શ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ નો ફોડ પાડતા કહેતા હતા કે આ દેખાય છે તે દાદા ભગવાન નોય. દાદા ભગવાન તો 14 લોકના નાથ છે, એ તમારામાં છે, બધામાં છે, તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે ને અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. હું પોતે ભગવાન નથી, મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું. વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયા. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી, ઉલટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહ વિલય બાદ ગામે ગામ સત્સંગ તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ જેમ દાદા કરાવતા હતા, એક્ઝેક્ટલી તે જ દાદા કૃપાથી જ્ઞાન વિધિ તેમની હાજરીમાં અપાયેલી જ્ઞાન સિદ્ધિથી નિમિત્ત ભાવે આજે પણ પૂજ્ય ડોક્ટર નિરુબેન અમીન કરાવી રહ્યા છે, જેનો લાભ આજે હજારો મોક્ષાર્થી લઈને ધન્ય બને છે. જય સચ્ચિદાનંદ. સંપાદકીય ડોક્ટર નિરુબેન અમીન. જીવનમાં સમજીને દરેક પ્રસંગે આપણે જાતે જ સામાન્ય એડજસ્ટ નહીં થઈ જઈએ તો ભયંકર અથડામણ થયા જ કરશે. જીવન વિષમય બની જશે અને અંતે તો જગત મારી ઠોકીને એડજસ્ટમેન્ટ આપણી પાસેથી જ લેવડાવશે. મને કમ અને એડજસ્ટ થવું જ પડવાનું છે. જ્યાં ત્યાં આપણે સામે ચાલીને તો પછી સમજીને કેમ ના એડજસ્ટમેન્ટ થવું, કે જેથી કેટલી અથડામણો ટાળી શકાશે ને સુખ શાંતિ સ્થપાશે. લાઈફ ઇઝ નથિંગ બટ એડજસ્ટમેન્ટ્સ. જીવન એડજસ્ટમેન્ટ સિવાય કશું જ નથી. જન્મ્યા ત્યારથી મરતા સુધી એડજસ્ટમેન્ટ લેવા પડે. પછી રડી લો કે હસી લો, પછી રડીને લો કે હસીને લો, ભગવાનનું ગમે કે ના ગમે પણ, કરેક્શન, ભગવાન ભણવાનું ગમે કે ના ગમે પણ એડજસ્ટ થઈને ભણવું જ પડે. પરણતા કદાચ ખુશ થઈને પરણીએ, પણ પરણ્યા પછી આખી જિંદગી પતિ પત્નીએ સામા સામા એડજસ્ટમેન્ટ લેવા જ પડે છે. 2 ભિન્ન પ્રકૃતિઓએ આખી જિંદગી ભેગા રહી પડ્યુંપાનું નિભાવવાનું હોય છે. આમાં એકબીજાને બધી રીતે એડજસ્ટ થઈ જાય જિંદગીભર એવા કોણ ભાગ્યશાળી હશે આ કાળમાં? અરે રામચંદ્રજી અને સીતાજીને પણ કેટલી જગ્યાએ ડિસએડજસ્ટમેન્ટ નહોતા થયા? સોનેરી હરણ અને અગ્નિ પરીક્ષા ને ગર્ભવતી હોવા છતાં જંગલમાં હકાલપટ્ટી, એમણે કેવા એડજસ્ટમેન્ટ લીધા હશે? મા બાપ અને છોકરા સાથે તો ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ શું નથી લેવા પડતા, શું નથી લેવા પડતા, પણ જો સમજીને એડજસ્ટ થઈ જાય તો શાંતિ રહે ને કર્મ ના બાંધે. કુટુંબમાં, ફ્રેન્ડ્સમાં, ધંધામાં, બધે જ બોસ જોડે કે વેપારી કે દલાલ જોડે કે તેજી મંદીના વાયરાઓ જોડે શું આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો કેટલા દુઃખના ડુંગરો ખડકાય. માટે એડજસ્ટ એવરીવેરની માસ્ટર કી લઈને જે જીવે તેને જીવનમાં કોઈ તાળું ના ખુલે એવું ના બને. જ્ઞાની પુરુષ પૂજ્ય દાદાશ્રીનું સોનેરું સૂત્ર જીવનમાં એડજસ્ટ એવરીવેર કરી દઈએ તો સંસાર સુખમય જાય. ડોક્ટર નિરુબેન અમીનના જય સચ્ચિદાનંદ. શુદ્ધ ચિદ્રૂપ અવિનાશી આવિષ્કાર નિખિલ નિરંજન નિરૂપણ નમોકાર પરમોદયમ પરમાનંદમ પરમ પુરુષ પહેચાન પલ પલ પ્રાણોમાં પરમ નિમિત્ત ને પ્રણામ પલ પલ પ્રાણોમાં પરમ પુરુષ ને પ્રણામ પલ પલ પ્રાણો દાદા શ્રીને પ્રણામ. એડજસ્ટ એવરીવેર, પચાવો એક જ શબ્દ. પ્રશ્ન કરતા પૂછે છે, હવે તો જીવનમાં શાંતિનો માર્ગ જોઈએ છે, તો દાદાશ્રી શું કહે છે? એક જ શબ્દ જો જીવનમાં ઉતારશો, એક જ શબ્દ જો જીવનમાં ઉતારશો, ઉતારશો બરોબર, એક્ઝેક્ટ એક્ઝેક્ટ. હા દાદા, દાદાશ્રી શું કહે છે? એડજસ્ટ એવરીવેર, આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે 6 મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પછી પહેલું 6 મહિના પછી પહેલું 6 મહિના પાછલા રિએક્શન આવશે. શરૂઆત મોડી કરી છે ને તે બદલવા માટે એડજસ્ટ એવરીવેર. આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ ને તો ખલાસ થઈ જશો. સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ એડજસ્ટ થતા તો આવડવું જ જોઈએ. સામો ડિસએડજસ્ટ થયા કરે ને આપણે એડજસ્ટ થયા જ કરીએ તો સંસારમાં તરી પાર ઉતરી જશો. બીજાને અનુકૂળ થતા આવડે એને કોઈ દુઃખ જ ના હોય. એડજસ્ટ એવરીવેર, દરેક જોડે એડજસ્ટમેન્ટ થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ તે એડજસ્ટ થયા વગર કેમ ચાલે? ડખો નહીં એડજસ્ટ થાવ, હેડિંગ નીચે. સંસારનો અર્થ જ સંસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. એટલે આ જમાના પ્રમાણે કર, નહીં તો માર ખાઈને મરી જઈશ. જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જડે, ગજવા કાપનાર જડે, બધા જોડે એડજસ્ટમેન્ટ થાય. મારે તો ચોર જોડે, ગજવા કાપનાર જોડે, બધા જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને તું ખોટો છે એવું ના કહીએ, કારણ કે એનો એ વ્યૂ પોઈન્ટ છે. ત્યારે લોક એને નાલાયક નાલાયક કહીને ગાળો ભાંડે ત્યારે આ વકીલો જૂઠા નથી, સાવ જૂઠો કેસ જીતાડી આપીશ એમ કહે છે ને, તો એ ઠગારા ના કહેવાય? ચોરને લુચ્ચો કહે અને આ તદ્દન જૂઠા કેસને સાચો કહે તેનો સંસારમાં વિશ્વાસ કેમ રખાય? છતાં એનું ચાલે છે ને, કોઈ નહીં અમે ખોટો ના કહીએ, એ એના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ જ છે, પણ એને સાચી વાત સમજ પાડીએ કે આ ચોરી કરે છે તેનું ફળ તને શું આવશે? આ ઘડિયા ઘરમાં પેસે તો કહેશે, આ લોખંડનું કબાટ, આ રેડિયો, આ આવું કેમ, તેવું કેમ, એમ ડખો કરે, અલ્યા કોઈ જુવાનની દોસ્તી કર, અલ્યા કોઈ જુવાનની દોસ્તી કર, આ તો યુગ જ બદલાયા કરવાનો, તે વગર આ જીવે શી રીતે, કંઈક નવું જુએ એટલે મોહ થાય, નવું ના હોય તો જીવે શી રીતે, આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય, તમને ના ફાવે તો તમારે ના કરવું, આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો કે તમને એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો, આપણે ના ખાવો હોય તો ના ખાઈએ, આ તો ઘેડિયા એની પર ચીડાયા કરે, આ મતભેદો તો જમાનો બદલાયાના છે, આ છોકરા તો જમાના પ્રમાણે કરે, મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય ને નવું જ દેખાય છે, અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી આ જગતને ફેરવવાની, છતાં અમે શું કહીએ છીએ કે જમાના પ્રમાણે એડજસ્ટ થાઓ, છોકરો નવી જ ટોપી પહેરી લાવે તો એવું ના કહીએ કે આવું કઈથી લાવ્યો જો, એના કરતા એડજસ્ટ થઈને કહીએ કે આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો, કેટલાની આવી, બહુ સસ્તી મળી, આમ એડજસ્ટ થઈ જઈએ. આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી, આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે આ ચાદર મેલી છે, પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું, તે એટલી સુવાડી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે, માટે આત્મામાં રો. હેડિંગ: ગંધાતા જોડે એડજસ્ટમેન્ટ. દાદાશ્રી, આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વળવા જાય, તેમ આ માણસો ગંધાય છે તેને કંઈક કહેવા જવાય, ગંધાય એ બધી ખાડીઓ કહેવાય, અને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે તમે અમારી જોડે વિતરાગ રહો. જે જે ગંધાય છે એ બધા કહે છે, શું કહે છે, તમે અમારી જોડે વિતરાગ રહો. આ તો સારું ખોટું કહેવાથી ભૂતા પજવે છે, આપણે તો બંનેને સરખા કરી નાખવાના છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે, પણ બંનેનું મિક્સચર કરી નાખીએ એટલે પછી અસર ના રહે. એડજસ્ટ એવરીવેર ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડે ને ખોટું કહેતો હોય તેની જોડે એડજસ્ટ થાય. અમને કોઈ કહે કે તમારામાં અક્કલ નથી તો અમે તેને તરત જ એડજસ્ટ થઈ જઈએ ને તેને કહીએ કે એ તો પહેલેથી જ નહોતી, હમણાં તો તું ત્યાં ક્યાં ખોળવા આવ્યો છે, તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું ભાઈ, આમ કહીએ એટલે ભોંજગઢ મટી ગઈ ને, ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો આપણે ઘેર ક્યારે પહોંચાય, આમ ના કરીએ તો આપણે ઘેર ક્યારે પહોંચાય. હેડિંગ આવે છે વાઇફ જોડે એડજસ્ટમેન્ટ. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા એ એડજસ્ટ કેવી રીતે થવું એ જરા સમજાવો ને. તો દાદાશ્રી, હવે વાઇફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઇફ ઊંધું અવળું સવળું બોલવા માંડી, આટલા મોડા આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ, એનું મગજ ખસી ગયું, તો આપણે કહીએ કે હા આ વાત તારી ખરી છે, તું કહેતી હોય તો હું પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મય બેસું. ત્યારે કહે, ના ના પાછા ના જશો, અહીં સુઈ જાઓ છો ના. પછી આપણે કહીએ, તું કહું તો હું ખાઉં, ને નહીં તો હું સૂઈ જઉં. ત્યારે શું કહે? ના, ખાઈ લો. એટલે આપણે એને વશ થઈને ખાઈ લેવું, એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે, અને જો ડફડાવી ઉપરથી તો ચાનો કપ છણકો મારીને આપે, તે ત્રણ દાડા સુધી જ ચાલ્યા કરે. હેડિંગ આવે છે, ખાઉ ખીચડી કે હોટલના પીઝા. એડજસ્ટ થતા ના આવડે તો શું કરે? વાઇફ જોડે વડે ખરા કે લોકો? દાદા પૂછે છે. હા દાદા, એમ શું વેચવા સારું? વાઈફની જોડે શું વેચવાનું? મિલકત તો સહિયારી છે. દસ પ્રશ્ન કરતા, ધણીને ગુલાબજાંબુ ખાવા હોય ને બાયડી ખીચડી બનાવે, એટલે પછી ઝઘડો થાય. દાદા, દાદા શ્રી કે પછી તે શું ગુલાબજાંબુ આવે ઝઘડા કર્યા પછી? પછી ખીચડી ખાવી પડે ને દાદા? પછી બહાર હોટલમાંથી પીઝા મંગાવે એમ? એટલે પેલું રહ્યું ને પેલું રહ્યું, પીઝા આવી જાય નહીં, પણ આપણું પેલું તો જતું રહ્યું. એના કરતા આપણે વાઈફને કહ્યું હોય કે તમને અનુકૂળ આવે તે બનાવો, એને કોક દાડો ભાવતો થશે જ ને, એ ખાવાનું નહીં ખાય, તો આપણે કહીએ તમને અનુકૂળ આવે તે બનાવજો. ત્યારે એ કહે, ના તમને અનુકૂળ આવે તે બનાવવું છે. તો આપણે કહીએ કે ગુલાબજાંબુ બનાવો, અને જો આપણે પહેલેથી જ ગુલાબજાંબુ કહીએ એટલે એ કહેશે ના હું ખીચડી બનાવવાની, એ વાંખું બોલશે. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા આવા મતભેદ બંધ કરવાના શું રસ્તા બતાડો છો? આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાડો છો તમે? આ તો હું રસ્તો એ બતાવું છું કે એડજસ્ટ એવરીવેર. એ કહે કે ખીચડી બનાવી છે તો આપણે એડજસ્ટ થઈ જવું, અને તમે કહો કે ના અત્યારે આપણે બહાર જવું છે, સત્સંગમાં જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું, જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું. તો દાદા પહેલું બોલવા માટે મારામારી થશે? આ તો દાદા શું કે હા એમ જ એમ કરજે, મારામારી કરજે, પણ એડજસ્ટ એને થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી, એ સત્તા કોના હાથમાં છે તે હું જાણું છું, એટલે આમાં એડજસ્ટ થઈ જાય તો વાંધો છે ભાઈ? ના જરાય નહીં દાદા. બેન તને વાંધો છે? ના દાદા. તો પછી એનો નિકાલ કરી નાખો ને, એડજસ્ટ એવરીવેર, વાંધો ખરો એમાં? ના જરાય નહીં દાદા. એ પહેલા બોલે કે આજે ડુંગળીના ભજીયા, લાડવા, શાક બધું બનાવો, એટલે આપણે એડજસ્ટ થઈ જવું. અને તમે બોલો કે આજે વહેલું સુઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. તમારે કોઈ ભાઈબંધને ત્યાં જવાનું હોય તો એ બંધ રાખીને વહેલા સુઈ જવું, કારણ કે ભાઈબંધ જોડે ભાંજગડ થશે એ જોઈ લેવાશે, પણ આ પહેલી અહીં ના થવા દેવી. આ તો ભાઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં ભાંજગડ કરે એવું ના હોવું જોઈએ. એટલે એ પહેલા બોલે તો આપણે એડજસ્ટ થઈ જવું. પણ દાદા એમને 8 વાગે કંઈક જવાનું હોય મીટિંગમાં, અને બેન કહે કે હવે સુઈ જાઓ, તો પછી એમણે શું કરવું? દાદા શ્રી કહે છે, એ કલ્પનાઓ નહીં કરવાની તમારે. કુદરતનો નિયમ એવો છે કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. મન હોય તો માંડવે, મન હોય તો માંડવે જવાય, કલ્પના કરશો તો બગડશે. એ તો તે દાડે એ જ કહેતી હતી કે તમે જાઓ જલ્દી, પોતે મૂકવા આવશે ગેરેજ સુધી. આ કલ્પના કરવાથી બધું બગડે છે, એટલા માટે એક પુસ્તકમાં લખેલું કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. સમજ પડી ને? આટલી અમારી આજ્ઞા પાડો તો બહુ થઈ ગયું, પડાશે એમ? હા જી, લે પ્રોમિસ આપ. ખરા ખરા ખરા, આનું નામ શૂરવીર કહેવાય, પ્રોમિસ આપી દીધી. નેક્સ્ટ હેડિંગ આવે છે, જમવામાં એડજસ્ટમેન્ટ. વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે એડજસ્ટ એવરીવેર થયો. હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો, મતભેદ ના પાડવા. એટલે મેં શબ્દ આપ્યો છે અત્યારે લોકોને કે એડજસ્ટ એવરીવેર, એડજસ્ટ એડજસ્ટ એડજસ્ટ. કડી ખારી થઈ તો સમજી લેવાનું કે એડજસ્ટમેન્ટ દાદાએ કહ્યું છે, અને કડી થોડી પછી ખાઈ લેવી. હા, કંઈક અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો, પણ ઝઘડો નહીં. શું ઘરમાં ઝઘડો ના હોય, પોતે મુશ્કેલીમાં કોઈ જગ્યાએ મુકાયેલો હોય ત્યારે તે પોતાનું એડજસ્ટમેન્ટ કરી લે, તોય સંસાર રૂપાળો લાગે. નેક્સ્ટ હેડિંગ, ન ભાવે ન ભાવે તોય ન ભાવો, ન ભાવે તોય ન ભાવો. એડજસ્ટમેન્ટ તો તારી જોડે જે જે કંઈ કોઈ ડિસએડજસ્ટ થવા આવે તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો તું સાસુ વહુ કે દેરાણી જેઠાણીને ડિસએડજસ્ટમેન્ટ થતું હોય તો જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જવું જોઈએ. ધણી ધણિયાણી માય જો એક ફળા ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતા ન આવડે તેને લોક મેન્ટલ ગાંડો કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ જક કે જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ, એવરીવેર એડજસ્ટેબલ. ચોરની સાથે એડજસ્ટ થઈ જવું જોઈએ. નેક્સ્ટ હેડિંગ, સુધારવી કે એડજસ્ટ થવું. દાદા, દરેક વાતમાં આપણે સામાન્ય એડજસ્ટ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય. આપણે જોડે શું લઈ જવાનું છે? કોઈ કહેશે કે ભાઈ એને સીધી કરો. અરે એને સીધી કરવા જઈશ તો તું વોંકો થઈ જઈશ, માટે વાઇફને સીધી કરવા જશો નહીં. જેવી હોય તેને કરેક્ટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાડું સહિયારું હોય તો જુદી વાત છે. આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બંનેના મરણ કાળ જુદા, બંનેના કર્મ જુદા, કશું લેવાય નહીં ને દેવાય નહીં. અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર. આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કોકને ભાગે. માટે તમારે એને સીધા કરવા નહીં, એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઈની કોઈ દાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, એડજસ્ટ એવરીવેર. પત્ની તો છે કાઉન્ટરવેઇટ, એના હેડિંગ નીચે દાદાને પૂછે છે. દાદા, હું વાઇફ જોડે બહુ એડજસ્ટ થવા જાઉં છું પણ થવાતું નથી. દાદાશ્રી શું કહે છે? બધું હિસાબસર છે. વાંકા આટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ભાઈ? પણ સ્ત્રી જાતિ તો તમારું કાઉન્ટર વેટ છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી, એટલે તો અમે બધું વ્યવસ્થિત છે એવું કહ્યું છે ને. પણ દાદા, બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે મને તો. તો દાદા કે તે સીધા કરવા જ જોઈએ તમને. શું સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે. શું એટલે? આપણે ફરવું પડે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી. વાઇફ એ શું વસ્તુ છે? દાદા પૂછે છે, વાઇફ એ શું વસ્તુ છે? આપ કહો દાદા. વાઇફ ઇઝ ધી કાઉન્ટરવેઇટ ઓફ મેન. એ જો કાઉન્ટરવેઇટ ના હોય તો ગબડી પડે માણસ. એ ના સમજાયું દાદા. તો દાદા શું કહે છે? આ એન્જિનમાં કાઉન્ટરવેઇટ મૂકવામાં આવે છે, નહીં તો એન્જિન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટરવેઇટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે, નહીં તો દોડધામ કરીને કંઈ ઠેકાણું હોય નહીં. આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછું ઘેર આવે છે, નહીં તો આ આવે કે ના આવે દાદા. એટલે એ કાઉન્ટરવેઇટ છે એનું. શું હવે નેક્સ્ટ હેડિંગ, અથડામણો અંતે એન્ડ વાળી. દાદા, બપોરે પાછું સવારને અથડામણ ભૂલી જઈએ ને સાંજે પાછું નવું થાય છે. દાદાને કહે છે, દાદા બપોરે સવાર પાછું સવારની અથડામણ ભૂલી જઈએ અને સાંજે પાછું નવું થાય છે. તો દાદા શ્રી શું કહે છે કે અમે જાણીએ છીએ અથડામણ કઈ શક્તિથી થાય છે, એ અમે જાણીએ છીએ. એ અવળું બોલે છે તેમાં કઈ શક્તિ કામ કરી રહી છે, બોલીને પાછા એડજસ્ટ થઈએ છીએ. એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે, છતાં એડજસ્ટ થવાનું જગતમાં, કારણ કે દરેક વસ્તુ એન્ડવાળી હોય છે. દરેક વસ્તુ એન્ડવાળી હોય છે અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તોય તમે તેને હેલ્પ નથી કરતા. વધારે નુકસાન કરો છો, તમારી જાતને નુકસાન કરો છો અને સામાનું નુકસાન થાય છે. નહીં તો પ્રાર્થનાનું એડજસ્ટમેન્ટ લેવાનું. પ્રશ્ન કરતા પૂછે છે, સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે ના સમજે એ એનો પુરુષાર્થ? દાદા, દાદાશ્રી શું કહે છે, આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે દાદા ભગવાન આને સદબુદ્ધિ આપજો, આટલું કહેવું પડે. કંઈ એને અધર ના લટકાવાય. ગપ્પુ નથી આ, આ દાદાના એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે. આ દાદાનું એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે. અજાયબ એડજસ્ટમેન્ટ છે આ. અને જ્યાં એડજસ્ટ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને. આ ડિસએડજસ્ટમેન્ટ એ જ મૂર્ખાઈ છે. કારણ કે એ જાણે કે મારું ધણું પણ હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ, તો આખી જિંદગી ભૂખે મરશે અને એક કાળો પોઈઝન પડશે થાળીમાં. સહેજે ચાલે છે તેને ચાલવા દો ને, આ તો કડી યુગ છે, વાતાવરણ જ કેવું છે. માટે બીબી કહે છે કે તમે નાલાયક છો, તો કેવું કે બહુ સારું. બીબી જો કહે કે તમે નાલાયક છો, યુ ડોન્ટ નો એનીથિંગ, તો આપણે કહેવાનું યુ આર સો કરેક્ટ. વાંકા જોડે એડજસ્ટ થાવ. નેક્સ્ટ હેડિંગ, વાંકા જોડે એડજસ્ટ થાવ. પ્રશ્ન કરતા પૂછે છે, વ્યવહારમાં રહેવાનું છે તો એડજસ્ટમેન્ટ એક પક્ષી તો ના જ હોવું જોઈએ દાદા. દાદાશ્રી શું કહે છે, વ્યવહાર તો એનું નામ કહેવાય કે એડજસ્ટ થઈએ. એટલે પાડોશી કે બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી, એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ, ના ફાવે એ તો નબળાઈ છે. મારે તો બધા જોડે કેમ ફાવે છે, મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલા એડજસ્ટમેન્ટ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળા વાગશે ત્યારે જ થશે. સુવાણા જોડે તો સૌ કોઈ એડજસ્ટ થાય, પણ વાંકા કઠણ કડક જોડે બધા જ જોડે એડજસ્ટ થતા આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે એડજસ્ટ થતા આવડે, મગજ ખસે નહીં તે કામનું. ભડકે તો ચાલે નહીં, જગતની કોઈ વસ્તુ આપણને ફિટ થાય નહીં. આપણે એને ફિટ થઈએ તો આ દુનિયા સરસ છે, અને એને ફિટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે એડજસ્ટ એવરીવેર. આપણે એને ફિટ થઈએ ને તો વાંધો નથી. નેક્સ્ટ હેડિંગ આવે છે, ડોન્ટ સી લૉ સેટલ. ડોન્ટ સી લૉ સેટલ. જ્ઞાની તો સામો વાંકો હોય તો તેની જોડે એડજસ્ટ થાય. જ્ઞાની પુરુષને જોઈને ચાલે તો બધી જાતના એડજસ્ટમેન્ટ કરતા આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વિતરાગ થઈ જાઓ, રાગ દ્વેષ ના કરો. આ તો મય કંઈક આસક્તિ રહી જાય છે તેથી માર પડે છે. આ વ્યવહારમાં એક પક્ષી નિષ્પ્રુ થઈ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય ને તો એ તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય ને, એ આનાકાની કરતો હોય ને, તો એ તેને ચારાના ઓછા વાતા કરીને મનાવી લેવો પડે, અને ના ચલાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખે ને. ડોન્ટ સી લૉ, પ્લીઝ સેટલ. સામાને સેટલમેન્ટ લેવા કહેવાનું, તમે આમ કરો તમે આમ કરો એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય? સામાની 100 ભૂલ હોય તો આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં લો કાયદો તો જોવાતો હશે. આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે. જ્યાં જુઓ ત્યાં દોડા દોડ ને ભાગા ભાગ. લોક ઊંચાઈ ગયેલા છે. ઘેર જાય તો વાઇફ બૂમો પાડે, છોકરા બૂમો પાડે, નોકરે જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય. ક્યાંય નિરાત નહીં. નિરાત તો જોઈએ ને, ક્યાંય નિરાત નહીં. કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહો હો, આને કેટલો બધો અકળાટ હશે તે લડી પડે છે. અકળાય એ બધા જ નબળા છે. નેક્સ્ટ હેડિંગ, ફરિયાદ નહીં એડજસ્ટ. એવું છે ને, ઘરમાં એડજસ્ટ થતા આવડવું જોઈએ. આપણે સત્સંગમાંથી મોડા ઘેર જઈએ તો ઘરવાળા શું કહેશે? થોડું ઘણું ટાઈમસર તો સાચવવું જોઈએ ને. તે આપણે વહેલા ઘેર જઈએ શું ખોટું? પેલો બળદિયો ચાલે નહીં તો એને ઘોંચ મારે, એના કરતાં એ આગળ હેડતો હોય તો પેલો ઘોંચ ના મારે ને? નહીં તો પેલો ઘોંચ મારે ને આને હેડવું પડે. હેડવું તો છે જ ને. તમે જોયેલું એવું? પેલું પાછળ ખીલાવાળું હોય તે મારે. મૂંગું પ્રાણી શું કરે, કોને ફરિયાદ કરે? આ લોકોને જો ઘોંચ મારી હોય ને તો તેમને બીજા બચાવવા નીકળે, પેલું મૂંગું પ્રાણી કોને ફરિયાદ કરે? હવે આમને કેવું માર ખાવાનું થયું, કારણ કે પહેલા બહુ ફરિયાદો કરી હતી તેથી તેના પરિણામ આવ્યા. તે દાડે સત્તામાં આવ્યો ત્યારે ફરિયાદો કર કરી હવે સત્તા નથી એટલે ફરિયાદ કર્યા વગર રહેવાનું. એટલે હવે પ્લસ માઇનસ કરી નાખો. એના કરતાં ફરિયાદી જ ના થવું, એમાં શું ખોટું છે? ફરિયાદી થઈએ તો આરોપી થવાનો વખત આવે ને. ફરિયાદી થઈએ તો આરોપી થવાનો વખત આવે ને. આપણે તો આરોપીએ થવું નથી ને ફરિયાદીએ થવું નથી. સામો ગાઢ ભાંડી ગયો એને જમા કરી દેવાનું છે. ફરિયાદી થવાનું જ નહીં ને. તમને કેમ લાગે છે આ બધી વાત? ફરિયાદી થવું સારું, પણ એના કરતાં પહેલેથી જ એડજસ્ટ થઈ જઈએ તો શું ખોટું? નેક્સ્ટ હેડિંગ, અવળું બોલાયાનો ઉપાય. વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે. વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે. હા, એડજસ્ટમેન્ટ લેવું, તૂટતું હોય એડજસ્ટમેન્ટ તો એ એડજસ્ટ કરી લે. આપણે એની જોડે ખરાબ બોલી ગયા, હવે બોલી જવું એ આપણા હાથની વાત નથી. તમારાથી બોલી જવાય કે ના બોલી જવાય કોઈ ખરો? બોલી ગયા પછી તરત જ આપણને ખબર પડે કે ભૂલ થઈ. ખબર તો પડ્યા વગર ના રહે, પણ તે વખતે પાછા આપણે એડજસ્ટ કરતા કરવા જતા નથી. એ પછી એને તરત જ જઈને કહેવાનું કે ભાઈ મારાથી તો તે ઘડીએ ખરાબ આવું બોલી જવાયું, ભૂલ થઈ ગઈ, માટે માફ કરજે. એટલે એડજસ્ટ થઈ ગયું. વાંધો ખરો છે એમાં? વાંધો ખરો આમાં? ના દાદા, કશો વાંધો નહીં. બધે જ એડજસ્ટમેન્ટ લેવાય અને હેડિંગ આવે છે. દાદા, ઘણી વખત એમ લાગે છે કે એક સમયે બે જણ સાથે એડજસ્ટમેન્ટ એક જ વાત પર લેવાનું હોય તો તે વખતે બધેશી રીતે પહોંચી વળાય. બે જોડે લેવાય ને? અરે, સાત જણ જોડે લેવું હોય ને લેવા તો એ લઈ શકાય. એક પૂછે મારું શું કર્યું, મારું શું કર્યું, ત્યારે કહીએ હા બા તારા કહ્યા પ્રમાણે કરીશું. બીજાને એમ કહીએ તમે કહેશો તેમ કરીશું. વ્યવસ્થિતની બહાર તો થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. મુખ્ય વસ્તુ એડજસ્ટમેન્ટ છે. હા થી મુક્તિ છે, હા થી મુક્તિ છે. આપણે હા કહ્યું તો પણ વ્યવસ્થિતની બહાર કંઈ થવાનું નથી, પણ ના કહ્યું તો મહા ઉપાધિ. ઘરના ધણી ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે એડજસ્ટ થવું છે તો બંનેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે એડજસ્ટ થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુખતો હતો, દાદા દ્રષ્ટાંત આપે છે, પણ તે બીજાને નહોતો કહેતો, પણ બીજાને બીજા હાથે હાથ દબાવીને એ બીજા હાથેથી એડજસ્ટ કર્યું. એવું એડજસ્ટ થઈ જઈએ તો ઉકેલ આવે. આ એડજસ્ટ એવરીવેર નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડિયા કરો તેથી જ ગાંડા થયા છે. આ કૂતરાને એક ફેરો છંછેડીએ ને બીજા ફેર ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે, પણ પછી તો જો બહુ છંછેડ છંછેડ કરીએ તો એ બચકું ભરી લે. એ સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં, એડજસ્ટ એવરી વેર. જેને એડજસ્ટ થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. એડજસ્ટમેન્ટ થયું એનું નામ જ્ઞાન. જે એડજસ્ટમેન્ટ શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ એડજસ્ટમેન્ટ આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બારવટિયા મળી જાય તેની જોડે ડિસએડજસ્ટમેન્ટ થઈએ તો એ મારે, એના કરતાં આપણે નક્કી કરીએ કે એને એડજસ્ટ થઈને કામ લેવું છે. પછી એને પૂછીએ કે ભાઈ તારી શી ઈચ્છા છે? જો ભાઈ અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ. તેને એડજસ્ટ થઈ જઈએ. આ વાઇફે જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ ના કરાય એવું જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે. હાઉ ટુ એડજસ્ટ, એડજસ્ટમેન્ટ લેવું જોઈએ ને. જેની સાથે રહેવાનું હોય કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ. આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કેમ કહેવાય તે? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ. ઘર એક બગીચો હેડિંગ છે. એક ભાઈ મને કહે કે દાદા ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે મેં તેને કહ્યું કે બેનને પૂછો તો એ શું કહે છે. તો એવો કહે છે કે મારો ધણી આવો છે, અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોડો છો? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે, છોકરા બગડી ગયા છે, બૈરી બગડી ગઈ છે. મેં કહ્યું બગડી નથી ગયું કશું, શું તમને જોતા આવડતું નથી? તમારું ઘર તમને જોતા આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતા આવડવી જોઈએ. એવું છે ને, ઘરમાં એડજસ્ટમેન્ટ થતું નથી એનું કારણ શું? કુટુંબમાં બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી, દહીંનો ડખો થઈ જાય પછી. તે સાથી આ મનુષ્યનો જે સ્વભાવ છે એક જાતનો નથી, જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય. સતયુગમાં બધા એક મેળ જ રહ્યા કરે. 100 માણસ ઘરમાં હોય તોય દાદાજી કહે તે પ્રમાણે બધાએ અનુસરે. અને આ કળિયુગમાં તો દાદાજી કહે તો તેમને આવડી આવડી ચોપડે ગાળો ભાંડેશું. બાપ કશું કહે તો બાપને આવડી આવડી ચોપડે. હવે માનવ તો માનવ જ છે પણ તમને ઓળખતા નથી આવડતું. ઘરમાં 50 માણસ હોય પણ આપણને ઓળખતા આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવા તો જોઈએ ને. ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાઓ ખરા કે આ જ આવું છે, આવું જ છે. પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. રિપીટ, આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે, ડખો કરવાની ના રહે. કેટલાકને રાતે મોડું સુઈ જવાની ટેવ હોય અને કેટલાકને વહેલું સુઈ જવાની ટેવ હોય, તે બંનેને મેળ શી રીતે પડે? અને એક કુટુંબમાં બધા ભેગા રહે તે શું થાય? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે, તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ કે આપણે થાકી જઈએ તો આપણે થાકી જઈશું, કારણ કે એ તો આપણને અથડાયો. પણ આપણે અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈ ને. હું એ સાયન્સ કહેવા માંગુ છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો. બાકી આત્મા એ જુદી વસ્તુ છે. આત્મા એ જુદી વસ્તુ છે. આત્મા એ જુદી વસ્તુ છે. નવું હેડિંગ આવે છે, જુદા બાગના ફૂલોના રંગ સુગંધ. તમારું ઘર તો બગીચો છે. સતયુગ દ્વાપર ને ત્રેતા યુગમાં ઘર એટલે ખેતરા જેવા હતા. કોઈ ખેતરમાં નરિયા ગુલાબ જ, કોઈ ખેતરમાં નરિયા ચંપા. અત્યારે હવે બગીચા જેવું થઈ ગયું છે. તે આપણે આ મોગરો કે ગુલાબ એવી તપાસ કરવાના જોઈએ. સતયુગમાં શું હતું કે એક ઘેર ગુલાબ હોય તો બધા ગુલાબ અને બીજે ઘેર મોગરો તો ઘરમાં બધા મોગરો, એવું હતું. એક કુટુંબમાં બધા ગુલાબના છોડ, એક ખેતર જેટલું જેવું એટલે વાંધો ના આવે. અને અત્યારે તો બગીચા થયા છે. એક ઘરમાં ગુલાબ જેવું, એક મોગરો મોગરા જેવો, એટલે પેલો બૂમો પાડે કે તું કેમ મારા જેવી નથી, તારો રંગ જો કેવો સફેદ, મારો રંગ કેવો સરસ છે. ત્યારે મોગરો કહેશે કે તારે તો નરિયા કાંટા છે. હવે ગુલાબ હોય તો કાંટા હશે, મોગરો તો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે, ગુલાબનું ફૂલ ગુલાબી હશે, લાલ હશે. અત્યારે કળિયુગમાં એક જ ઘરે જુદા જુદા છોડવા હોય એટલે ઘર બગીચા રૂપે થયું છે, પણ આ તો જોતા નથી આવડતું, એનું શું થાય? તેનું દુઃખ જ થાય ને. અને આ જગતની આ જોવાની દ્રષ્ટિ નથી, બાકી કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકારને લઈને છે. જેને જોતા નથી આવડતું તેનો અહંકાર છે. મને અહંકાર નથી તો મને આખી દુનિયા જોડે મતભેદ જ નથી પડતો. મને જોતા આવડે કે આ ગુલાબ છે, આ મોગરો છે, આ ધતુરો છે, આ કડવી ગિલોડીનું ફૂલ છે, એવું હું બધું ઓળખો પાછું, એટલે બગીચા જેવું થઈ ગયું છે. એ તો વખાણવા જેવું થયું ને, તમને કેમ લાગે છે? બરાબર છે દાદા, એવું છે ને કે પ્રકૃતિમાં ફેર ના પડે, અને એ તો એનો યજમાન, એમાં ફેર ના પડે. અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય, આમ ઓળખી જઈએ એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ. આ સૂર્ય જોડે આપણે બપોરે 12 વાગે મિત્રાચારી કરીએ તો શું થાય? તેમ આપણે સમજીએ કે આ ઉનાળાનો સૂર્ય છે, આ શિયાળાનો સૂર્ય છે, એવું બધું સમજીએ તો પછી વાંધો આવે? અમે પ્રકૃતિને ઓળખીએ એટલે પછી તમે અથડાવા ફરતા હોય તોય હું અથડાવા દઉં નહીં, હું ખસી જઉં, નહીં તો બેઉનો એક્સિડન્ટ થાય ને બંનેના સ્પેર પાર્ટસ તૂટી જાય. પેલાનું બમ્પર તૂટી જાય, તેની સાથે તો મય બેઠેલાની શી દશા થાય? બેસનારાની દશા બરાબર બેસી જાય ને. એટલે પ્રકૃતિ ઓળખો, ઘરમાં બધાની પ્રકૃતિ ઓળખી લેવાની. પ્રકૃતિ આ કળિયુગમાં ખેતર રૂપ નથી, બગીચા રૂપ છે. એક ચંપો, એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી, એમ બધું છે. તે ફૂલા બધા લડે છે. પેલા કહેશે કે મારું આવું છે, અને પેલો કહેશે મારું આવું છે. ત્યારે એક કહેશે તારા કાંટા જ્યાં તારી જોડે કોણ ઉભું રહે, આમ ઝઘડા ચાલ્યા કરે છે. કાઉન્ટરપુલીની કરામત, કાઉન્ટરપુલીની કરામત. આપણે પહેલા આપણો મત ના મૂકવો દાદા કે છે. સામાને પૂછવું કે આ બાબતમાં તમારું શું કહેવું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાદા શું કહે છે? આપણે પહેલા આપણો મત ના મૂકવો. આપણે પહેલા આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે. સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં, સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને જ્ઞાની થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જઉં તોય હું કાચો પડી જઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ. તારા રેવોલ્યુશન્સ 1800 ના હોય ને સામાના 600 ના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના પર એના બધા ગિયર્સ બદલવા પડે. દાદા રેવોલ્યુશન્સ એટલે શું? તો દાદાશ્રી શું કહે છે? રેવોલ્યુશન આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી જુદી હોય છે. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં જ કેટલું જ દેખાડી દે, એના બધા જ પર્યાયો એટ એ ટાઈમ દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડેન્ટોને મિનિટના 1200 રેવોલ્યુશન્સ ફરતા હોય તો અમારા 5000 હોય ભગવાન મહાવીરને 1,00,000 રેવોલ્યુશન્સ ફરતા. અમારા 5000 હોય ને ભગવાન મહાવીરને 1,00,000 રેવોલ્યુશન્સ ફરતા. આ મતભેદ પડવાનું કારણ શું? તો કે તમારી વાઈફ 100 રેવોલ્યુશન હોય વાઈફને, અને તમારા 500 રેવોલ્યુશન્સ હોય, અને તમને વચ્ચે કાઉન્ટરપુલી નાખતા આવડે નહીં એટલે તણખા જરે ઝઘડા થાય. અરે કેટલીક વાર તો એન્જિન હવ તૂટી જાય. રેવોલ્યુશન સમજ્યા ને? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એના રેવોલ્યુશન્સ 50 હોય ને તમારા 500 હોય, કોઈને 1000 હોય, કોઈને 1200 હોય, જેવું જેનું ડેવલપમેન્ટ હોય તે પ્રમાણે રેવોલ્યુશન્સ હોય. વચ્ચે કાઉન્ટરપુલી નાખો તો જ એને તમારી વાત પહોંચે. કાઉન્ટરપુલી એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા રેવોલ્યુશન્સ ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે કાઉન્ટરપુલી નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી, કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના હોય ને. અમે જાણીએ કે આ ભાઈના આટલા જ રેવોલ્યુશન્સ છે, એટલે તે પ્રમાણે હું કાઉન્ટરપુલી ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે, કારણ કે અમે તેમની જોડે 40 રેવોલ્યુશન્સ ગોઠવી દઈએ એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્ન કરતા દાદાને પૂછ્યું, દાદા કોઈ પણ સામાના લેવલ ઉપર આવે તો જ વાત થાય ને? હા, એના રેવોલ્યુશન્સ પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતા અમારા રેવોલ્યુશન ક્યાંના ક્યાંય જઈ આવે, આખા વર્લ્ડમાં ફરી આવે. કાઉન્ટરપુલી તમને નાખતા ના આવડે, તમે ઓછા રેવોલ્યુશનવાળા એન્જિનનો તેમાં ઓછા રેવોલ્યુશનવાળા એન્જિનનો શો દોષ? એ તો તમારો દોષ કે તમને કાઉન્ટરપુલી નાખતા ના આવડી. હેડિંગ આવે છે, શીખો ફ્યુઝ નાખવાનું. આટલું જ ઓળખવાનું છે કે આ મશીનરી કેવી છે. એનો ફ્યુઝ ઉડી જાય તો શી રીતે ફ્યુઝ બેસાડી આપો? સામાન્ય પ્રકૃતિને એડજસ્ટ થતા આવડવું જોઈએ. અમારે જો સામાનનો ફ્યુઝ ઉડી જાય તો એ અમારું એડજસ્ટમેન્ટ હોય, પણ સામાનનું એડજસ્ટમેન્ટ તૂટે તો શું થાય? ફ્યુઝ ગયો એટલે પછી તો એ ભીતે અથડાય, બાણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફ્યુઝ નાખી આપે તો પાછું રાગે પડે, નહીં તો એ ત્યાં સુધી એ ગુચાય. આયુ ટૂંકું ને લાંબી ધાંધલ. હેડિંગ મોટા નમો વિત્રાગય સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન કથિત એડજસ્ટ એવરીવેર ટેપ નંબર 1 સાઇડ 2. દાદાનો સત્સંગ ચાલુ છે. મોટામાં મોટું દુઃખ શેનું છે? ડિસએડજસ્ટમેન્ટનું. ત્યાં એડજસ્ટ એવરીવેર કરે તો શું વાંધો છે? દાદા એમાં તો પુરુષાર્થ જોઈએ. કશો પુરુષાર્થ નહીં, મારી આજ્ઞા પાડવાની કે દાદાએ કહ્યું છે કે એડજસ્ટ એવરીવેર તો એડજસ્ટ થયા કરે. બીબી કહે કે તમે ચોર છો તો કેવું? યુ આર કરેક્ટ. સ્ત્રી સાડી લાવવાનું કહે 150 રૂપિયાની તો આપણે 25 રૂપિયા વધારે આપીએ. તે 6 મહિના સુધી તો ચાલે. એવું છે, બ્રહ્માનો એક દિવસ એટલી આપણી આખી જિંદગી. શું? બ્રહ્માનો એક દિવસ એવી આપણી આખી જિંદગી. બ્રહ્માનો એક દાડો જીવવું ને આશી ધાંધલ. વખતે આપણને બ્રહ્માના 100 વર્ષ જીવવાનું હોય તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ, દાવો માંડ કહીએ. પણ આ તો જલ્દી પતાવવું હોય તેને શું કરવું પડે? એડજસ્ટ થઈએ કે પછી દાવો માંડીએ કહીએ? પણ આ તો એક દાડો જ છે, આ તો જલ્દી પતાવવાનું છે. જે કામ જલ્દી પતાવવું હોય, જેને કામ જલ્દી પતાવવું હોય તેને શું કરવું પડે? એડજસ્ટ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે. બીબી જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી, અને સવારે નાસ્તો એ સારો ના મળે. હેડિંગ અપનાવો જ્ઞાનીની જ્ઞાન કળા. તે કોઈક દાડો રાતે વાઈફ કહે, પેલી સાડી મને નહીં લઈ આપો તમે, મને પેલી સાડી લઈ આપવી પડશે તમારે. ત્યારે પેલો કહે કે કેટલી કિંમતની તે જોઈ હતી? ત્યારે કહે 2200 રૂપિયાની છે, વધારે નથી. તો આ કહે, તમે 2200ની છે કહો છો, પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે? અત્યારે અહીં સાંધા તૂટે છે, 200-300 હોય તો લઈ આપો, તું તો 2200ની કહું છું. એ રિસાઈને બેસી રહ્યા. હવે શી દશા થાય તે? મનમાં એમ થાય કે બળ્યો આથી ના પૈણ્યો હોત તો સારું. પૈણ્યા પછી પસ્તાય એટલે શું કામના લાગે? એટલે આ બધા દુઃખો છે. દાદાશ્રી ને પૂછે છે, દાદા આપ એમ કહેવા માંગો છો કે બાયડી બાઈને સાડી 2200 રૂપિયાની લઈ આપવાની સાડી? દાદા કે લઈ આપવી કે ના આપવી એ તમારી ઉપર આધાર રાખે છે. રિસાઈને રોજ રાત્રે ખાવાનું નહીં કરવું કહેશે ત્યારે શું કરીએ આપણે? ક્યાંથી રસોઈયા લઈ આવીએ? એટલે પછી દેવું કરીને પણ લઈ આપવી પડે ને. એવું બનાવી દો આપણે કે સાડી એને મેળે લાવે જ નહીં. જો આપણને મહિનામાં 800 પાઉન્ડ મળતા હોય એટલે આપણે 100 પાઉન્ડ આપણા ખર્ચી માટે રાખો અને 700 એમને આપી દઈએ, પછી આપણને કહે સાડી લઈ આપો? એ કહે આપણને સાડી લઈ આપો. અને કૂકદાળો ઉલટી આપણે મશ્કરી કરવી, પેલી સાડી આ સરસ છે કેમ લાવતા નથી? એવો વેત એને કરવાનો હોય, શું એનો વેત એને કરવાનો હોય? આ તો આપણે વેત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. આ બધી કળા હું જ્ઞાન થતા પહેલા શીખેલો, પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું. તો બોલો આ કળા નથી તેથી જ આ દુઃખ છે ને, તમને કેમ લાગે છે? હા દાદા બરાબર છે. દાદાશ્રી કહે છે તમને સમજણ પડી ને આમાં? ભૂલ તો આપણી જ છે અને કળા નથી ને, કળા શીખવાની જરૂર છે. તમે બોલ્યા નહીં. ક્લેશનું મૂળ કારણ અજ્ઞાનતા. પ્રશ્ન કરતા પૂછે છે દાદા પણ કંકાસ ઉભા થવાનું કારણ શું? સ્વભાવ ના મળે તેથી? દાદાશ્રી શું કહે છે? અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ જ્ઞાન મળે તેને એક જ રસ્તો છે, એડજસ્ટ એવરીવેર. કોઈ તને મારે તોય તારે તેને એડજસ્ટ થઈ જવાનું. અમે આ સરળ અને સીધો રસ્તો બતાડી દઈએ છીએ. અમે આ સરળ અને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે એ તો જ્યારે આપણા કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે એડજસ્ટ થવાનું. ઘરમાં વાઇફ જોડે ઝઘડો હોય તો ઝઘડો થયા પછી વાઇફને હોટલમાં લઈ જઈએ, જમાડીને ખુશ કરીએ, હવે તાંતો ના રહેવો જોઈએ. જગતની કોઈ વસ્તુ આપણને ફિટ થાય નહીં. આપણે એને ફિટ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ફિટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે એડજસ્ટ એવરીવેર. આપણે એને ફિટ થઈએ ને તો વાંધો નથી. હેડિંગ આવે છે દાદા પૂર્ણ એડજસ્ટેબલ. એક ફેરો કઢી સારી હતી પણ જરાક મીઠું વધારે પડેલું. એક ફેરો કઢી સારી હતી તે જરાક મીઠું વધારે પડેલું. એટલે પછી તો મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે પણ જરાક ખાવી તો પડશે જ ને. એટલે પછી હીરાબા અંદર ગયા, તાર હોરું તો મેં પાણી રેડી દીધું જરાક. તે એમણે જોઈ લીધું. એ કે આ શું કર્યું? મેં કહ્યું તમે પાણી સ્ટવ ઉપર રાખીને રેડો અને હું પાણી અહીં નીચે રેડું. ત્યારે કહે પણ ઉપર રેડીએ, રેડીને અમે ઉકાળી આપીએ. મેં કહ્યું મારે માટે બધું ઉકાળેલું જ છે, મારે કામ સાથે કામ છે ને. 11 વાગે તમે મને કહો કે તમારે જમી લેવું પડશે તો હું કહું કે થોડી વાર પછી જમવું તો ના ચાલે? ત્યારે તમે કહો ના જમી લો પાર આવી જાય તો હું તરત જ જમવા બેસી જાઉં, હું તમને એડજસ્ટ થઈ જઉં. જે ભાણામાં આવે તે ખાજે, જે સામો આવી હોય તે સંયોગ છે. અને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે. એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તોય અમે અહીંથી 2 ચીજ ખાઈ લઈએ, ના ખાઈએ તો 2 જણની જોડે ઝઘડા થાય. એક તો જે લાવ્યો હોય જેને બનાવ્યું હોય તેની જોડે ભાંજગઢ પડે, તરછોડ વાગી જાય. અને બીજું ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે મેં શું ગુનો કર્યો? હું તારી પાસે આવી છું અને તું મારું અપમાન શું કામ કરે છે? તને ઠીક લાગે તેટલું લે પણ અપમાન ના કરીશ મારું. હવે એને આપણે માન ના આપવું જોઈએ. અમને તો આપી જાય તોય અમે તેને માન આપીએ, કારણ કે એક તો ભેગું થાય નહીં અને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તમે ખોળ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે? જેનાથી સુખ ઘટે એવો વેપાર જ ના કરાય ને. મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તોય ખઈ લઉં ને પાછો કહું કે આજનું શાક તો બહુ સરસ છે. અરે ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોય ને તોય અમે બોલ્યા નથી, ત્યારે લોક કહેશે કે આવું કરશો ને તો ઘરમાં બધું બગડી જશે. મેં કહ્યું તમે કાલે જોજો ને, તે પછી બીજે દાડે કહે કાલે ચામાં ખાંડ નહોતી, તમે કશું કહ્યું જ નહીં અમને. મેં કહ્યું મારે કહેવાની શી જરૂર, તમને ખબર પડશે ને, તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર પડે, તમે તો પીવો છો એટલે મારે કહેવાની જરૂર પડે શી. પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે દાદા, ક્ષણે ક્ષણે આ બધી જાગૃતિ ના રાખવી પડે દાદા. દાદા શું કહે છે, ક્ષણે ક્ષણે 24 કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું, આ જ્ઞાન એમને એમ થયું નથી. એટલે બધી આવી રીતે એડજસ્ટમેન્ટ લીધેલા પહેલેથી મેં, બને એટલો કકડાટ ના થાય. એક વખત અમે નાવા ગયા હતા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો, તે અમે જ્ઞાની છે ને એડજસ્ટ કરી લઈએ, હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ, નળ ખોલ્યો તો ટાંકી ખાલી, પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાળું પાડીને નાયા. બધા મહાત્માઓ કહે આજે દાદાને નાતા બહુ વાર લાગી, તે શું કરીએ, પાણી ટાળું થાય ત્યારે ને અમે કોઈને આ લાવો ને તે લાવો એમ ના કહીએ, એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ માઇનસ નું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે, માઇનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું. અમે તો અમારા ડાપણને જો કોઈ ગાંડ પણ કહીએ તો અમે કહીએ હા બરાબર છે, તે માઇનસ તુરત કરી નાખીએ. એટલે એડજસ્ટ થતા ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય એ ઘરમાં કશું ભાંજગડ ના થાય. અમે હીરાબાને એડજસ્ટ થતા જ આવ્યા હતા ને, એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભે કોઈ વસ્તુનો નહીં અને વેરવાંધ છે તે જુદું, કારણ કે જીવ સ્વતંત્ર છે દરેક અને પોતે સુખ ખોળવા આવ્યા છે, બીજાને આપવા એ આવ્યો નથી. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય. દાદા સુખ ખોળવા આવે તો સુખ મળે એટલે પછી વેર બાંધે? દાદાને પૂછે છે દાદા સુખ ખોળવા આવે તો દુઃખ મળે એટલે પછી વેર બાંધે? તો દાદા કે હા, એ તો પછી ભય હોય કે બાપો હોય પણ મય અંદર ખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી આ વેર જ બાંધે, સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય. દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ સિદ્ધાંત હોવા જોઈએ, છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં ના કરતા આવડે તો ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે, એવું ગજબનું હથિયાર છે. આ દાદાએ ઝીણા છે, કરકસરિયાય છે અને લાફાય છે, પાકા લાફા છે, શું છતાં એ કમ્પ્લીટ એડજસ્ટેબલ છે. પારકા માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણા, તે સામાન્ય અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઇકોનોમી એડજસ્ટેબલ હોય, ટોપ મોસ્ટ હોય, અમે તો પાણી વાપરીએ તે કરકસરથી વાપરીએ, અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે હોય. પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાત જાતના માર ખાય છે. દાદા અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી, પણ વ્યવહારમાં એ આપની વાત ટોપની વાત છે. દાદા શિશુ એવું છે ને કે વ્યવહારમાં ટોપનું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં, કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું 12 લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર છોડનાર છે ને, એ ના છોડે તો તમે શું કરો? તમે શુદ્ધાત્મા છો જ પણ વ્યવહાર છોડે તો ને, તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઝટપટ ઉકેલ લાવો ને. આ ભાઈને કહ્યું હોય કે જ્યાં દુકાનેથી આઈસ્ક્રીમ લઈ આવો, પણ અડધેથી પાછો આવે. આપણે પૂછીએ કેમ, તો એ કહે કે રસ્તામાં ગધેડું મળ્યું તેથી અપશુકન થયા. હવે આને આવું ઊંધું જ્ઞાન થયું છે તે આપણે કાઢી નાખવું જોઈએ ને. એને સમજાવવું જોઈએ કે ભાઈ ગધેડામાં ભગવાન રહેલા છે, માટે અપશુકન કશું હોતું નથી. તું ગધેડાનો તિરસ્કાર કરીશ તો તેમાં રહેલા ભગવાનને પહોંચે છે, તેથી તને ભયંકર દોષ બેસે છે, ફરી આવું ના થાય. એવી રીતે આ ઊંધું જ્ઞાન થયું છે તેના આધારે એડજસ્ટ થઈ નથી શકતા. હેડિંગ ઉલટાને સુલટાવે એ સમકીતી. સમકીતીની નિશાની શું? ત્યારે કે ઘરમાં બધા ઊંધું કરી આપે તોય પોતે છતું કરી નાખે, બધી બાબતમાં છતું કરવું એ સમકીતીની નિશાની છે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી, છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તે આપણે આપીએ છીએ, અને મોક્ષમાં કેવી રીતે જવાય તે આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. આપણી વાતને આપણી વાત સામાને એડજસ્ટ થવી જ જોઈએ. આપણી વાત સામાને એડજસ્ટ ના થાય તો તે આપણી જ ભૂલ છે. ભૂલ ભાંગે તો એડજસ્ટ થાય. વિતરાગોની વાત એવરીવેર એડજસ્ટમેન્ટની છે. દાદા, આ એડજસ્ટ એવરીવેર જે આપે કહ્યું, એને લીધે તો બધા ભલભલાનો નિકાલ આવી જાય દાદા. હા દાદા, હા બધા નિકાલ આવી જાય. અમારો એક એક શબ્દ છે તે બધા નિકાલ જલ્દી લાવનારા એ મોક્ષે લઈ જાય છે. એડજસ્ટ એવરીવેર. તો દાદાને પૂછે છે, અત્યાર સુધી જ્યાં ગમતું હતું ત્યાં બધા એડજસ્ટ થતા હતા, અને આપનામાં તો એવું લાગ્યું કે જ્યાં ના ગમતું હોય ત્યાં તો વહેલો એડજસ્ટ થા. દાદા શ્રી શું કહે છે? એવરીવેર એડજસ્ટ થવાનું છે. હવે છેલ્લો પેરેગ્રાફ આવે છે આ સ્મોલ બુકલેટનો. આ બુકલેટની છેલ્લો, બિફોર વી એન્ડ ધીસ બુકલેટ, આ બુકલેટની પ્રાપ્તિ યુએસએમાં દાદા ભગવાન વિજ્ઞાન ઇન્સ્ટિટ્યૂટ, ટેલિફોન નંબર 9132710869, ફેક્સ 9132718641, અથવા તો ડૉક્ટર શિરીષ પટેલ ઇન કોરોના કેલિફોર્નિયા, ટેલિફોન 9097344715, અને ફેક્સ 9097344411. દાદાનું અજાયબ વિજ્ઞાન હેડિંગ. દાદા, એડજસ્ટમેન્ટની વાત છે, એની પાછળ ભાવ શું છે? પછી ક્યાં સુધી એડજસ્ટમેન્ટમાં આવવું? દાદા શ્રી શું કહે છે? ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કિમિયો છે. દાદાનું એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે. અજાયબ એડજસ્ટમેન્ટ છે આ. અને જ્યાં એડજસ્ટ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને. આ ડિસએડજસ્ટમેન્ટ એ જ મૂર્ખાઈ છે. એડજસ્ટમેન્ટને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચડે એનાથી ચડાવીએ, છેવટે ગટરના પાણીએ પણ મગ ચડાવીએ. અત્યાર સુધી એક કોઈ માણસ અમને ડિસએડજસ્ટ થયો નથી, અને આ લોકોને ઘરના ચાર માણસોએ એડજસ્ટ થતા નથી. આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે, એવું થઈ શકે કે ના થઈ શકે, આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને. આ જગતનો નિયમ શું છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ, એમાં કંઈ શીખવા પણ રહેતું નથી. કયું ના આવડે? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છું ને તે આવડે નહીં, પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જશે. અહીં ઘેર એડજસ્ટ થતા આવડતું નથી ને આત્મજ્ઞાનના શાસ્ત્રો વાંચવા બેઠા હોય. એટલે આ મેલને પૂડો અહીંથી પેલું આશિકને ઘરમાં એડજસ્ટ થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત. સંસારમાં બીજું કશું ભલે ના આવડે કઈ વાંધો નથી, ધંધો કરતા ઓછો આવડે તો વાંધો નથી, પણ એડજસ્ટ થતા આવડવું જોઈએ. એટલે વસ્તુ સ્થિતિમાં એડજસ્ટ થતા શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતા ના આવડે તો માર્યો જઈશ, એટલે કામ કાઢી લેવા જેવું છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આ દાદા ભગવાન પ્રરૂપિત વાણીનો સિદ્ધાંત સંક્ષિપ્ત પબ્લિશ્ડ ઇન 1997 ઉપર સંપાદકીય પૂજ્ય શ્રી ડૉક્ટર નિરુબેન અમીન. સવારે જાગ્યા ત્યાંથી સૂતા સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે. અરે ઊંઘમાંય કેટલાક બબડતા હોય છે. વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે, કડવો યા તો મીઠો. મીઠો તો હોંશે હોંશે ઉતરી જાય, પણ કડવો તો ગળે ના ઉતરે. કડવા મીઠા બંનેમાં સંભાવ રહે, બેઉ સરખી રીતે જ ઉતરી જાય એની સમજ જ્ઞાનીઓ આપતા જ રહેતા હોય છે. આ કાળને આધીન વાણી વિશે વ્યવહારમાં અને ધર્મમાં તેમજ વાણીના સિદ્ધાંતોના લગતા તમામ ફોડ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્યા છે. વાણીના સિદ્ધાંતો, વાણીનું સ્વરૂપ, એનું મૂળ, એનું મિકેનિઝમ વગેરે વગેરે ગુહ્ય વાતોનો વૈજ્ઞાનિક રીતે આખો સિદ્ધાંત પૂજ્યશ્રીએ સરળ અને સીધી સમજાય જાય એ ભાષામાં ખુલ્લો મૂકી દીધો છે. વાણી એ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે એમ કહીને તો ગજબની કમાલ કરી દીધી છે. વાણીની માલિકી ભાવ પોતે સંપૂર્ણ ખેંચી લઈને વાણીનું વર્ણન કર્યું છે. વાણીનું મૂળ ગયા ભવથી જે ચાર થાય છે તેની વિગતો વિશ્વમાં ક્યાંય નથી તે પૂજ્યશ્રીએ પ્રથમ ખુલ્લું કર્યું છે. વાણીનું ટેપિંગ સંજ્ઞાથી શરૂ થઈ પછી કોડવર્ડમાં ટેપિંગ થાય, ત્યાંથી શોર્ટ હેન્ડ ને છેવટે બધાને સંભળાય એવી વાણીના તમામ ફોડ આપીને વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. વાણીના ધર્મમાં, વાણી ધર્મમાં ખાસ કરીને ઉપદેશકોને લાલ બત્તી ખૂબ ધરી છે. આદેશાત્મક વાણી કોઈ સાચા સંતથી ના બોલાય, ઉપદેશ અપાય અને યથાર્થ જ્ઞાની તો ઉપદેશે ના આપે, તેમની તો દેશના જ હોય. વાણી સંપૂર્ણ સ્યાદવાદ થાય ત્યારે પૂર્ણ જ્ઞાની કહેવાય. વાણી પરથી જ્ઞાનીનું ઓળખાણ થાય. તીર્થંકરોની સ્યાદવાદ વાણી 360 ડિગ્રીની હતી. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે અમારી સ્યાદવાદ વાણી 356 ડિગ્રીની છે, એટલે પૂર્ણ ના કહેવાય. સ્યાદવાદ વાણી એટલે ક્યારેય પણ કોઈનું પણ પ્રમાણ ન દુભાય. કોઈ ખોટો છે, અમે સાચા છીએ એમ વાણી એમની વાણીમાં ડિસ્ચાર્જમાં ના હોય. શું એમની, કોઈ ખોટો છે ને અમે સાચા છે એમ એમની વાણીમાં ડિસ્ચાર્જમાં એ ના હોય. દાદાશ્રી ખૂબ જ પ્રમાણિકતાથી પોતાની ભૂલનો ઉણપનો સ્વીકાર કરે છે કે અમારાથી હજી જૈન સાધુઓ માટે કરુણા ભાવે કડક વાણી બોલાઈ જાય છે કે ભગવાન મહાવીરની વાત ક્યાં અને તમે ક્યાં લોકોને લઈ જઈ રહ્યા છો. ભગવાન મહાવીરની વાત ક્યાં અને તમે ક્યાં લોકોને લઈ જઈ રહ્યા છો. ખરેખર આ ના હોવું ઘટે, પણ પૂર્વે ચાર્જ કરેલું તેનું આજે ડિસ્ચાર્જમાં નીકળે છે. તેના પર પોતે પૂર્ણ જાગૃત છે અને પ્રતિક્રમણ પણ કરતા રહે છે, ને છતાંય આ કશાસ છે જ. બાકી જગતના ઉપદેશકો જાહેરમાં પોતાને ભગવાન કહેવડાવવા તત્પર હોય, પણ પોતાની કચાશ જાહેરમાં કહી શકે છે? એમને લાખો પ્રશ્ન પૂછ્યા છે, બધી જ જાતના, સ્થૂળતમ થઈથી લઈને સૂક્ષ્મતમ સુધીના, આડા અવળા સીધા વાંકા તમામ પ્રકારે પૂછાય છે, છતાં તે જ ક્ષણે સચોટ ને સંપૂર્ણ સમાધાનકારી જવાબો આપતા તેઓ શ્રીની વાણીના પ્રેમ કરુણા ને સચ્ચાઈનો સંગમ છલકાતો દેખાય. એની સામે આજના ઉપદેશકો જાતે જ પૂર્ણ જ્ઞાની બની બનાવટી દેખાડો કરે ત્યારે વાણીથી સ્વયં જ ઉઘાડા પડે છે. વિચક્ષણ બૌદ્ધિક સાધક તો તરત જ પકડી શકે, બીજાને માટે પકડવું અઘરું છે. ખરા જ્ઞાની પુરુષ તો તેને કહેવાય કે જેને પોતાનું સ્વયંભૂ જાતે જ પ્રગટ થયેલું જ્ઞાન હોય, કોઈની પાસે મળેલું હોય તો તે કૃપાનું ફળ છે, એ ફોલોઅર્સ કહેવાય. પણ મૂળ જ્ઞાની પુરુષ ના કહેવાય. જ્ઞાનીઓ પ્રગટે છે, વારસામાં ગાદીપતિ થઈને ના હોય છે. જ્ઞાનીની વાણી આદેશાત્મક કે ઉપદેશાત્મક ના હોય, દેશના સ્વરૂપે હોય. પરમ પૂજ્ય દાદાશ્રી કાયમ જે હોય તેને પ્રેમથી કહે, પૂછો પૂછો, તમારા તમામ ખુલાસા મેળવીને કામ કાઢી લો. તમને ના સમજાય તો ફરી ફરીને પૂછો, પૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી અવિરત પૂછ્યા જ કરો સંકોચ વિના. અને તમને ના સમજાય તેમાં તમારી ભૂલ નહીં, સમજાવનારની અધૂરપ છે, કચાશ છે, અમારાથી બહુ ઝીણી વાત છે. તમને ના સમજાય એમ કહીને તમારા પ્રશ્નને ઉડાડી ના દેવાય, એવું કરે તો તે તો કપટ કર્યું કહેવાય. પોતાની પાસે જવાબ ના હોય તે પછી સામાની સમજવાની કચાશ કરીને ઉડાડી દે. દાદાને સાંભળ્યા હોય, અગર તો તેમની વાણી વાંચી હોય, ઝીણવટથી તેને મન વચન કાયાની એકતાવાળા કથણી સાથે વર્તનવાળા દર અસલ જ્ઞાનીની ઇમેજ પડ્યા વગર ના રહે. દાદાને સાંભળ્યા હોય, અગર તો તેમની વાણી વાંચી હોય, ઝીણવટથી તેને મન વચન કાયાની એકતાવાળા કથણી સાથે વર્તનવાળા દર અસલ જ્ઞાનીની ઇમેજ પડ્યા વગર ના રહે, તેને પછી બીજે બધે નકલી ઇમેજ પણ લાગ્યા વગર ના રહે. વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ પત્ની વચ્ચે, મા બાપ છોકરા વચ્ચે, નોકર શેઠ વચ્ચે જે વાણી વપરાય છે તે કેવી સમ્યક પ્રકારે હોવી જોઈએ, કેવી સમ્યક પ્રકારે હોવી જોઈએ તેના પ્રેક્ટિકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. એ દાખલા જાણે આપણા જ જીવનનો અરીસો હોય એમ લાગે, હૃદય સોંસરવું ઉતરી મુક્ત કરાવે. યથાર્થ જ્ઞાનીને ઓળખવા અતિ અતિ મુશ્કેલ છે. હીરાને પારખવા ઝવેરીપણું જોઈએ, તેમ દાદાને ઓળખવા પાક્કા મુમુક્ષુની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી એ સ્યાદવાદ વાણી જ્ઞાનીની યુગો યુગો સુધી મોક્ષ માર્ગના પંથને અજવાળતી રહેશે. એવી તો જબરજસ્ત વચનબળ વાણી, આ નિશ્ચય વ્યવહાર બંનેને પ્રતિપાદિત કરતી વાણી વહી છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરી સ્વરૂપની પ્રરૂપિત જરૂર થાય તેમ છે એક જ કલાકમાં જ. ડોક્ટર નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ.
મારા દાદાની આંખોમાં કરુણ્યમય દ્રષ્ટિ જ છે, મારા દાદાના બોલોમાં સાક્ષી સાક્ષાત મંત્ર જ છે, મારા દાદાના સુચરણોમાં સાક્ષાત મોક્ષ જ છે. વિતરાગોએ સોંપેલું અદ્ભુત વચન તીર્થંકરોનું મૂળ સ્વરૂપ એ સાક્ષાત જ્ઞાની પુરુષની કૃપા દાદા ભગવાન મારા મારા દાદાના સુચરણોમાં સાક્ષાત મોક્ષ જ છે. સુખ દુઃખના કલ્પિત જગતમાં ખોડે કોને તું મૂઢાત્મા, જ્ઞાની પુરુષ પાસે જ જા, એ જ તારા દાદા ભગવાન મારા દાદાના બોલો સાક્ષાત મંત્ર જ છે. અનંત કાળથી મૂઢાત્મા થઈને પર્યો પુણ્યના ઉપાદાની નિમિત્ત મળ્યા ભવસાગર તારો તાર્યો દાદા ભગવાની તારા મારા દાદાની આંખોમાં કારુણ્યમય દ્રષ્ટિ જ છે. હવે દ્રષ્ટિ તારી કોઈ દી ફરે જ ના, ચિત તારું કોઈ દી ભટકે જ ના, થયું તારું શુદ્ધિકરણ કરુણા મૂર્તિ કૃપા થઈ મારા દાદાના સુચરણોમાં સાક્ષાત મોક્ષ જ છે. દ્રષ્ટિયો હતી માત્ર નયનયની, પરમ વિનયની ઓળખ અનયની, સુનયનોમાં જોતા મળી દાદા ભગવાન સૌના મારા દાદાની આંખોમાં કારુણ્યમય દ્રષ્ટિ જ છે. અનંત ભવોમાં વંચિતને મૂઢ રહ્યો હિતાહિતનું ભાન જ ભાખ્યું નહોતું, એક ઘડીમાં થયો ધાર દાદા ભગવાન મારા મારા દાદાના સુચરણોમાં સાક્ષાત મોક્ષ જ છે. દાદા નામ થી જ જ્યાં મોક્ષ વર્તાય શ્વાસે શ્વાસે જ્યાં અનુભવ